नमो सिद्धाणं नमो आर्यानं नमो वज्रायानं नमो गुरवे सर्वसाहूणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणे मंगलं कुंदकुंदार्यो जयन धर्मोऽस्तु मंगलम्। श्री जिन शासन गुरु नमो नानाविध सुखकार आत्महित उपदेश करे मंगलाचार। सोहे जिन शासन में आत्मानुशासन शुद्ध जाति दुख हारि सुखकारी साची शासना जाको गुण भद्र कर्ता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना। ऐसे सार शास्त्र को प्रकाशे अत जीवनी को भले उपकार नाशे मिथ्या ब्रह्म वासना। ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि होके होत अर्थ भाषना। जाके मंद बुद्धि होके होत अर्थ भाषना। जो लक्ष्मी के निलय रूप वन विनाशी प्रभु को तंत्र चुमात्मानुशासन अव्यजनों को है शिव का। हे आत्मन तू दुख से डरता हर सुख की वांछा करता इसीलिए मैं दुख हारी हर सुख कारी रचना करता। मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी मत किंचित तू भयभीत न हो।
गुणभद्र आचार्य रचित आत्मानुशासन ग्रंथाधिराज एना ऊपर आपके स्वाध्याय करिए छे। लास्ट क्लास में जयती बहने 180 की गाथा में स्वाध्याय करो तो आज 181 गाथा जोशु। बात अपने करनी है आज पुण्य और पापना भावों की, जो बहुत सरस टॉपिक है। नॉर्मली अपने रचनात्मक की बातों करता हो दृष्टि विषय अने केवी रीतना जीव सम्यक दर्शन प्राप्त कर सके अपने चर्चा अपना मूल परमागमों में हमेशा करता रही है। एना सीवाय जे व्यवहार में जीव पोताना परिणामों आधार पुण्य पापना भाव करे छे ए पुण्य पापना भाव पण केवी रीतना थाय छे अने एनी पाछळ केवा आपणा भावो होवा जोईए ए अहींया बहु गर्भित विषय बहु सरस रीते गुण रीते रचायेलो छे। आपणे धर्मनी क्रियाओ पण शेना माटे करीए छे के पुण्य करवा माटे करीए छे। पण कोने पुण्य कहेवाय अने कोने पाप कहेवाय एने समझ्या वगर धर्मनी क्रिया करता छता पण पाप बंधे तो केवी रीतना, तो एनी आपणे चर्चा आजे थोड़ी करशुं। एक थोड़ो सारांश जोईए आखो ग्रंथ जे छे आत्मानुशासन आम तो चरणानुयोगी पद्धति थी रचायेलो एटले के पर्याय दृष्टि थी रचायेलो ग्रंथ छे। पण एमां आपणे हवे एक छेल्ला टॉपिक उपर पहोंच्या छे जेनुं नाम छे स्वाध्याय एवं वस्तु विचार। स्वाध्याय एवं वस्तु विचार આની ઉપર આપણે અનેક વસ્તુઓ જોઈ, આપણે જોયું આપ્તનું સ્વરૂપ કેવું છે, શ્રોતાનું સ્વરૂપ કેવું છે, સમ્યક દર્શનનો મહિમા કેવો છે, પછી જીવોને ધર્માચરણની પ્રેરણા આપી, મુનિરાજને કેવી રીતના પરિગ્રહ ત્યાગીને રહેવું જોઈએ, શરીર પ્રતિ ઇષ્ટ અનિષ્ટા ન હોવી જોઈએ, તપ આદિ સમાધિ આદિ એમના સાધારણ ગુણો હોવા જોઈએ, જ્ઞાનીઓની મહિમા કરી, દોષોની નિંદા કરી, આવા અનેક વિષયો આપણે જોઈને હવે આ આખા શાસ્ત્રનો છેલ્લો વિષય છે જે છેલ્લી ભલામણ આચાર્ય ભગવાનની એક છેલ્લી ભલામણ છે એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે। એ છેલ્લી ભલામણ શું છે કે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર આપણો ટોપિક ચાલુ થયો 170મી ગાથા અને હવે આપણે છે 181 ઉપર। તો જો વચમાં કયા કયા વિષય આવ્યા એને પણ એક થોડું ગ્લિમ્પ્સ આપણે જોઈ લઈએ. આપણે જોયું હતું કે એક જે શાસ્ત્ર અભ્યાસની પ્રેરણા હતી, શાસ્ત્ર અભ્યાસ દ્વારા જે અનેકાંતમય વસ્તુ સ્વરૂપ છે એને સમજવાની પ્રેરણા આપી. પ્રમાણ કોને કહેવાય, નય કોને કહેવાય, અને વસ્તુમાં કેવી રીતના પરસ્પર વિરુદ્ધ ધર્મો પણ રહેલા છે, આ બધું જ્ઞાનથી જાણીને મોહને દૂર કરીને જે ભવ્ય જીવ છે એ પોતાનું કલ્યાણ કરે છે અને અભવ્ય જીવ છે એ દુઃખમાં પડે છે. ધ્યાન કરવાની પ્રેરણા આપી અને છેવટે જે આપણે છેલ્લી એક બે ગાથાઓમાં જોયું તો નિર્જરાની વાત કરી કે જે અવિપાક નિર્જરા, સવિપાક નિર્જરા અને કેવી રીતના સકામ અકામ એ જાતના આપણને ફળ આપીને જાય છે કે આપ્યા વગર જાય છે એ બધી ચર્ચા આપણે કરી. અને છેલ્લી 180મી ગાથામાં છેલ્લે ચર્ચા થઈ જે જયંતિકે લીધી લાસ્ટ ક્લાસમાં, લાસ્ટ એની પહેલાના ક્લાસમાં, એમાં બંધ અને મુક્તિના કારણોની વાત કરી. બરાબર, આ એક સાધારણ આપણે ઓવરવ્યૂ જોયું. હવે આજે આપણે વિષય શું જોવાનું છે કે પુણ્ય અને પાપ અને મુક્તિનું કારણ. પુણ્યનું કારણ કોણ છે, પાપનું કારણ કોણ છે અને મુક્તિનું કારણ કોણ છે. જો ગાથા કાઢીએ આપણે 181, અહીંયા સ્ક્રીન ઉપર તો છે, તમારા શાસ્ત્રમાં પણ તમારે કાઢવી હોય તો પાન નંબર છે 174. જો બહુ સરસ વાત છે, થોડો આપણે ઊંડો વિચાર કરીએ તો આખી દુનિયા, આખા દુનિયામાં જેટલા પણ મનુષ્ય છે તે બધા જ બધા પુણ્ય કરવા ઈચ્છે છે અને બધા જ પાપથી ડરે છે. ઇરિસ્પેક્ટિવ કયા ધર્મના લોકો છે, કયા ધર્મના લોકો છે એનાથી ઇરિસ્પેક્ટિવ બધાને જે પુણ્ય કરવું ગમે છે અથવા પુણ્ય કરવું બેસે છે અને પાપથી ડરે છે. શેના માટે એવું છે, કેમ કે જો ઇરિસ્પેક્ટિવ ઓફ ધર્મ, જો અહીંયા પૂછજો જો ઇરિસ્પેક્ટિવ કે કયા ધર્મને લોકો પાળે છે, બધા જ લોકો એને એવો એક ભય છે કે પાપ કરવાથી જીવને દુઃખ પ્રાપ્ત થશે. બરાબર, પાપ કરવાથી એવા સંયોગો પ્રાપ્ત થશે જેનાથી મને દુઃખ મળશે અને પુણ્ય કરવાથી એવા સંયોગો મળશે જેનાથી મારી મને લાભ થશે. જેવી રીતના આપણે અત્યારના મનુષ્યમાં દરેક લોકો કમાવા ઈચ્છે છે, પૈસા કમાવા ઈચ્છે છે. શેના માટે કમાવા ઈચ્છે છે, કે પૈસા કમાઈને મને સંયોગ મળશે જેનાથી મને સુખ મળશે. અને ગરીબીથી શું થશે, કે ગરીબીથી મને સંયોગો નહીં મળે તો મને દુઃખ મળશે. આ એક સાધારણ માન્યતા છે, આવી માન્યતા માટે કોઈ ધર્મની જરૂરત નથી. ખ્યાલ આવે, એવી જ રીતે પુણ્ય અને પાપ ભાવની માન્યતા માટે કોઈ ધર્મની જરૂરત નથી, કેમ કે આ અગ્રહિત મિથ્યાત્વ છે. ખ્યાલ આવે, ફરીથી વિચાર કરજો, જીવ અનાદિકાળથી પુણ્ય ભાવ કરવા ઈચ્છે છે અને પાપ ભાવથી ડરે છે. પુણ્યને ભલું જાણે છે અને પાપને બુરું જાણે છે. આને બંધ તત્વની ભૂલ કહેવામાં આવે છે. અને આજ આ ભૂલ કોઈ કરાવી નથી નવી, અનાદિકાળથી જીવ કરતો જ આવે છે. કેમ કે કોઈ પણ ભવ કેમ ન હોય, કોઈ પણ ભવ કેમ ન હોય, જેવી રીતના સમજો તિર્યંશનો ભવ હોય તો તિર્યંશના ભવમાં પણ એ જીવ જે છે, સમજો કોઈ સંધિ પંચેન્દ્રિય જીવ હોય, જેવી રીતના સમજો કે એક એક આમાં જ આવશે કથા આગળ આપણે જોશું, પણ સમજો જે તીવ્ર હિંસક પ્રાણી હોય, સિંહ વાઘ આદિ બધા, તો એ હિંસક પ્રાણી હિંસા કરે છે તો એક સાધારણ માન્યતા શું હોય, કે ભાઈ ક્યાં જશે, કે એ તો હજી વધારે દુઃખના ખાડામાં જ પડશે. અને જે અહિંસક પ્રાણી હોય, જેવી રીતના ગાય આદિ હોય, તો એ તો એવી રીતના રહે છે કે કોઈને એનાથી બુરું ના થાય, તો એ ક્યાં જશે એવા જીવો, કે જે મન ઘસાય હોય તો એ સારા ભાવમાં જશે. આ માન્યતા તો પહેલેથી જ છે ને, કોઈ આવું કંઈ કરાવ્યું નથી કોઈને. એટલે પુણ્ય અને પાપના ભાવ જે છે એ જીવને મનુષ્યને અનાદિકાળથી પુણ્ય ગમે છે અને પાપ બહુ લાગે. બરાબર, હવે એમાં ધર્મ માર્ગ જો આપણને મળ્યો અને ધર્મ માર્ગ પ્રાપ્ત થયા પછી પણ જો આપણી માન્યતા ન જાય તો આપણે કઈ ધર્મને સમજ્યા જ નથી. જે ધર્મ આપણને શું કહે છે કે પુણ્ય અને પાપ એ બે આશ્રવ અને બંધના જ ભેદ છે, અને બે જીવને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવે. બરાબર? એટલે ખરેખર મુક્તિનું કારણ શું છે કે પુણ્ય પાપ ભાવથી રહિત એવી કોઈ એક ત્રીજી દશા કે જેમાં જીવ પોતાના આત્મામાં એવો લીન થઈ જાય કે એ મોમેન્ટ માટે એને નથી પુણ્ય ભાવ કે નથી પાપ ભાવ, એને નથી રાગ કે નથી દ્વેષ. તો એવી જે નિર્વિકલ્પ દશા છે એમાં જ જીવને સુખ ઉત્પન્ન થાય છે, એના સિવાય બીજે ક્યાંય જીવને સુખ ઉત્પન્ન થતું નથી. તો જો ફરીથી આપણે જોઈએ કે આ પુણ્ય અને પાપ ભાવ કરવાની જે આપણી મનુષ્યની માન્યતા છે ને એ તો ઘણા વખતથી અનાદિકાળની છે. હવે પ્રશ્ન એમ ઊભો થાય છે કે જીવ પુણ્ય કોને માને છે અને પાપ કોને માને છે. આપણે ઘણા બધા ઉદાહરણ લેશું અને આપણે જોઈએ કે આપણી શું માન્યતા છે. જેવી રીતના ઘણા લોકો હોય જે એનજીઓ ચલાવતા હોય, જે આપણે આપણે અહીંયા આવીએ તો રસ્તા પર જ એસવી રોડ પર કોઈક આ બેસે ને સન્ડે ગાડી લઈને અને બધાને ફ્રી ખાવાનું વેચતા હોય છે. એટલે એ જે વ્યક્તિ જે દાતા છે, દાન કરનાર છે, એ દાતાની ભાવના શું છે કે હું બધાને ભોજન કરું, બરાબર, કોઈ ભૂખ્યું ન જાય. હવે મારો તમને પ્રશ્ન છે કે સમજો એ દાતા દાન આપે છે, પણ દાનમાં એ જે જમવાનું કોઈને આપે છે, સમજો નોનવેજનું વિતરણ કરે છે, નોનવેજ ચલો બહુ એક્સ્ટ્રીમ થઈ ગયું અને ઇઝી એક્ઝામ્પલ, ચલો નોનવેજ કીધું એટલે પુણ્ય કરે છે કે પાપ કરે છે? પાપ જ કરે છે. બરાબર? હા, તો બરાબર છે. આપનો પ્રશ્ન છે કે ઈ એને પાપ નથી માનતો, આપણે પાપ માનીએ છીએ. હવે મારો પ્રશ્ન તમને એમ છે કે આ પુણ્ય અને પાપ એ ઇન્ડિવિડ્યુઅલ માન્યતાની વસ્તુ છે કે પરમાર્થ સત્ય છે? પુણ્ય અને પાપની પરિભાષા
સાચું છે પણ ઇન્ડિવિડ્યુઅલ પરિભાષા
છે. ફરીથી જો મારો પ્રશ્ન હું રિફ્રેશ કરું, જે વિશ્વમાં જેવી રીતના સમજો કે તમે કેરી પેલું આંબો વાવો તો કેરીનું ઝાડ ઉગે, આ પરમાર્થ સત્ય છે ને? એ ઇન્ડિવિજ્યુઅલ માન્યતા નથી કે હું વાવું તો મારું ઉગે ને તમે વાવો તો તમારું ન ઉગે, એવું નથી. તો મારો પ્રશ્ન એમ છે કે આ પુણ્ય ભાવની ડેફિનેશન અને પાપ ભાવની ડેફિનેશન એ પરમાર્થ સત્ય છે કે ઇન્ડિવિજ્યુઅલ માન્યતા છે કે મારા પ્રમાણે આ પુણ્ય છે એટલે હું આ કરીશ? તો એવું નથી. આ પુણ્ય અને પાપ ભાવની ડેફિનેશન પરમાર્થ સત્ય છે. હું ઊંધું માનું છું એ મારી મિથ્યા માન્યતા છે. આપણે ઊંધું માનીએ, સમજો આપણે એમ માનીએ કે જેવી રીતના સમજો કે આપણને તાવ આવ્યો હોય અને ઓલા બે પ્રકારના તાવ હોય ને, શીત તાવ અને ઉષ્ણ તાવ હોય. સમજો ઉષ્ણ પ્રકારનો તાવ આવ્યો છે કે શરીરમાં ગરમી ખૂબ થઈ ગઈ એટલે તાવ આવ્યો. એક ઓલો હોય ઠંડી લાગીને તાવ, એ ઠંડીનો તાવ છે. અને બીજું ગરમી ખૂબ થઈ ગઈ એટલે તાવ આવે. હવે શરીરમાં ગરમીને કારણે તાવ આવે અને આપણે હજી એનામાં ગરમી કર્યા કરીએ શરીરમાં, તો મારી તો માન્યતા છે કે હું તાવને દૂર કરવાની કોશિશ કરું છું, પણ એનાથી દૂર થશે કે નહીં થાય? નહીં થાય, કેમ કે આ વસ્તુનું સ્વરૂપ પરમાર્થ સત્ય છે. એવી જ રીતે કોઈના માનવાથી પુણ્ય પાપ ભાવ બદલાઈ જતા નથી. તો ફરીથી મારો તમને પ્રશ્ન છે કે એ દાન કરવાના ભાવથી કોઈને નોનવેજ આદિનું વિતરણ કરે છે તો એને પુણ્ય ભાવ થાય છે કે પાપ ભાવ થાય છે? એ માને છે કે મને પુણ્ય થાય છે, પણ એના માનવાથી પુણ્ય પાપરૂપ થઈ જતું નથી, એને પાપ જ બંધાય છે. એટલે મેં કીધું આ એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ છે. ચલો હવે થોડું અંદર આવ્યો, હવે નોનવેજ તો નથી વિતરણ કરતો પણ બટેટાનું શાક, જો બટેટા જ પરવડે જ્યારે માસ ફૂડ આપવું હોય ને તો એ સસ્તા પડે, ખ્યાલ આવે ને? એટલે મેજોરિટી જે આવી રીતના લંગર કે કાંઈ હોય ને, જે પણ આવી રીતના હોય, તો એમાં એ લોકો બટેટાનું શાક ખવડાવે. તો હવે પુણ્ય કરે છે કે પાપ કરે છે? હવે ફરીથી એમ કહેવા છે કે ભાઈ જૈનો માને છે કે બટેટા ન ખવાય, પણ ઇતર ધર્મવાળા તો માને છે ને કે ખવાય, એમને તો કંઈ દોષ નથી લાગતો એમાં, તો હવે એનાથી પાપ થાય કે નહીં? જો કોઈ માને કે ન માને, એ બટેટાના એની અંદર અનંત જીવો રહેલા છે અને સર્વજ્ઞ ભગવાને જોયેલા છે. હવે કોઈ ન માને એટલે જીવો તો વયા ન જાય ને, એ તો છે ત્યાં, તો એને તો પાપ ભાવ થાય છે. એનાથી આગળ જઈએ, આ તો મેં તમને સાધારણ ઉદાહરણ આપ્યું, બાકી આપણા જૈનો ઘણા એવા છે, આપણા જૈન લોકો જેવા ઘણા છે જે આવી રીતના દાન ધર્મ માટે આવી રીતના શું કહેવાય મુફ્ત, એના માટે કઈ શબ્દ છે, અન્નદાન કરે છે. હવે પોતે અન્નદાન કરે તો કોઈક હોય સાવચેત હોય તો જૈન જમવાનું બનાવે, હવે કોઈક સાવચેત ન હોય એને તો કોન્ટ્રાક્ટ આપી દીધો કોઈ માણસને અને પોતે પૈસા આપીને છૂટી જાય, તો પોતે પૈસા આપીને છૂટે છે પણ ઓલો વ્યક્તિ બીજાને શું જમાડે છે શું નથી જમાડતો એની સાવચેતી રાખવાની જવાબદારી કોની? અચ્છા બીજી રીતે કહું છું, સમજો આપણે કોઈને દાન આપીએ, આપણે રસ્તામાં સિગ્નલ ઉપર પેલા ગરીબને આપી દઈએ 10 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયા, આપણે દાન આપ્યું આપણે શું માન્યું કે ચલો મેં પુણ્ય ભાવ કર્યો, હવે એ 50 રૂપિયા લઈ લઈને એને દારૂ પીધું તો પુણ્ય થયું કે પાપ થયું? તો એ પાપનો ભાગી એ પોતે કે એ પાપનો ભાગી આપણે પણ? જો એ પાપના ભાગી આપણે પણ. સમજો આપણે બીજું એક્ઝામ્પલ લઉં છું, આપણે ઇન્ડિયામાં યુરેનિયમ બહુ ઉગે, સમજો બહુ નીકળે છે જમીનમાંથી, હા યુરેનિયમ છે ને એનાથી એટમ બોમ્બ બને, પરમાણુ બોમ્બ બને, સમજો ઇન્ડિયામાં બહુ નીકળે છે. હવે એ યુરેનિયમથી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પણ ચાલે, બે વસ્તુ થાય. તો મેં તો સમજો પાકિસ્તાનને વેચી દીધું યુરેનિયમ, સેના માટે? મારી ભાવના એવી છે કે એ પાવર પ્લાન્ટ ચલાવે અને એ પાકિસ્તાન પણ એનર્જી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, બરાબર? મારી ભાવના ગમે તે હોય, હવે એને લઈને એનો બોમ્બ બનાવ્યો પાકિસ્તાન અને એનાથી જે હિંસા થશે તો એનો દોષ કોને લાગે? ખાલી એને જ લાગે કે વર્લ્ડ ઓલું વર્લ્ડ શું કહેવાય જે પણ હોય ને નેટો ને બધું જે પણ ઇન્ડિયાને બી પકડવા આવશે કે ભાઈ તે શું કામ વેચ્યું, પકડશે કે નહીં? તો જો પાપના ભાગી તો દાતા બી બને જ છે, ખ્યાલ આવે કે નહીં? કહેવાનો મતલબ શું છે કે જીવને આપણને પુણ્ય કોને કહેવાય અને પાપ કોને કહેવાય પહેલા એની સમજણની ખૂબ જરૂર છે. જો આજે એક સાધારણ ચર્ચા કરીએ છીએ, ફરીથી મેં પહેલા જ કીધું કે મોક્ષ માર્ગ તો પુણ્ય પાપ ભાવથી રહિત કંઈ ત્રીજી દશા છે, પણ જે ત્યાં સુધી નથી પહોંચ્યા ત્યાં સુધી આપણા ડે ટુ ડે પરિણામમાં આપણા પરિણામ કેવા હોવા જોઈએ અને એનું ફળ કેવું મળે છે એની જાગૃતિ તો આપણને હોવી જોઈએ, એની જાગૃતિ આપણને હોવી જોઈએ. એટલે આપણે આજે પુણ્ય પાપની ચર્ચા કરીએ છીએ. જો ગાથા વાંચીએ અને એમાં સરસ ડિસ્ક્રિપ્શન છે એ પણ આપણે થોડું વાંચીએ. જો પુણ્ય પાપ પુણ્ય ઓર મુક્તિ કા કારણ 181, પુણ્ય ઓર પાપ બંધ કિસસે હોતા હૈ ઓર ઇન દોનો કા અભાવ કિસસે હોતા હૈ, ઇસ પ્રશ્ન કા ઉત્તર આગામી છંદ મેં કહેતે હૈ. અભાવની વાત તો બહુ ઓછી કરી છે, મુખ્ય પુણ્ય પાપ ભાવનું બંધ કેવી રીતના થાય છે એની વાત અહીંયા કરી છે. જો ગાતા લઈએ, गुण से द्वेष दोष से हो अनुराग बुद्धि तो होता पाप, हो किससे विपरीत पुण्य हो मुक्ति उभर बिन अपने आप. यीशु कहते हैं गुण से द्वेष और दोष से हो अनुराग. गुण એટલે કે જેના કોઈના બહુ સારા ગુણ હોય અને કોઈના અવગુણ હોય, તો કોઈના અવગુણથી રાગ કરવો કે આને આ વસ્તુ છે ને સરસ છે, અને કોઈના સારા ગુણોમાં દ્વેષ કરવો ઈર્ષા કરવી, તો એનાથી શું થાય છે? એનાથી પાપ ભાવ બંધ થાય છે. અનુરાગ બુદ્ધિ તો હોતા પાપ. સમજો કોઈ દારૂ પીએ છે તો એના અવગુણ છે કે સારો ગુણ છે? અવગુણ છે. તો એનામાં આપણને રાગ બુદ્ધિ હોવી કે ના સરસ કરે છે સારું કરે, તો આપણને પુણ્ય બંધાયું કે પાપ? તો મેં તો દારૂ નથી પીધું ને, હું તો જૈન છું, આપણે તો અષ્ટમોનું પાલન કરીએ ને, જો આપણે તો જૈન છે બરાબર, 8 મૂળગુણનું પાલન કરીએ તો 5 ઉદુંબર ફળ મદ માંસ અને મધુ આ તો ખાઈએ જ નહીં. પણ હવે આજકાલના યંગસ્ટર શું છે, સોશિયલ ડ્રિંકિંગ કરતા હોય એટલે ક્યાંક જાય આવી રીતના ફ્રેન્ડ સાથે તો એકાદ વાઇન ગ્લાસ તો ચાલે, ના ના હું નથી પીતો હું નથી પીતો, આ તો ઈ પીએ તો ચાલે એમ. તો હવે એ પાપનો ભાગી કોણ બન્યો? અરે એ તો બન્યો, પણ હું જે સપોર્ટ કરું છું ને, અનુમોદના કરું છું ને, તો એનો દોષ મને લીધા. કરવું, કરાવવું ને અનુમોદવું, ત્રણેયમાં ઇક્વલ પાપ લાગે છે. એવું નથી કે કરવામાં વધારે અને અનુમોદનામાં ઓછું, ત્રણેયમાં ઇક્વલ પાપ લાગે. ખ્યાલ આવે ને? પછી મધ, મધ એટલે હની, એ તો આપણે ન ખાઈએ, પણ જયારે ગળું ખરાબ હોય ને તો દવામાં થોડું ચાલે. આ બધા પાપના ભાવ છે ને, આપણને ખબર બી નથી પડતી કે આવા જાતના પાપ આપણે કરી રહ્યા છે. હવે જો સમજો, આ તો માન્યતાના લેવલ પર છે ને, કે કોઈ હની ખાય તો ચાલે, આપણે ચામાં આદુ તો ચાલે, તો આ તો આપણી માન્યતાના લેવલ પર છે ને. આપણે રોજ ચા પીતા બી ન હોય, આપણે રોજ ઓલું મધ ખાતા બી ન હોય, પણ માન્યતા તો કન્ટિન્યુઅસ ચાલુ છે ને કે આવું ચાલે. તો હવે એ પાપ ક્યારે લાગે છે? જ્યારે ખાઈએ ત્યારે, ત્યારે નહીં, કન્ટિન્યુઅસ નિરંતર એનું પાપ લાગે છે, નિરંતર પાપ લાગે. હા, જો આપણે કહીએ ને દવા ને દારૂ એમ, તો અમુક દવામાં આલ્કોહોલ હોય તો ચાલે, એ તો દવામાં તો તમારે થોડું એક્સેપ્શન રાખવું પડે. તો રાખવું પડે કે નહીં? જો આ એક્સેપ્શન રાખવાનો જે ભાવ છે ને, એ જ પાપ ભાવ. હવે આપણો પ્રશ્ન છે કે ખબર ન પડે તો શું કરવું? તો ખબર ન પડે એનાથી પાપ બંધ રોકાતો નથી, એ તો આપણું અજ્ઞાન છે ને કે આપણને ખબર નથી. પણ જે વસ્તુ, જેવી તમે પહેલા છે ને, પુણ્ય અને પાપ ભાવ છે એ યુનિવર્સલ ટ્રુથ છે, એ આપણને ખબર છે કે નહીં એનાથી ઓલા રોકાતા નથી. તો જે વસ્તુ ખાવા લાયક નથી તો એ ખાવા લાયક નથી જ, એટલી અંદરથી આપણી દ્રઢતા હોવી જોઈએ. શું કહો છો ભાઈ? હા, જો આપણે શરૂઆત તો અહીંથી કરવી પડે. પ્રશ્ન છે કે જે તબિયત માટે જે દવા આપે તો આપણે તો લેવી પડે. પહેલાં તો શરૂઆત અહીંથી કરો કે હું જુદો અને શરીર જુદું, હું જુદો અને શરીર જુદું, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, જીવ પોતપોતાના આયુષ્ય બંધના જે કર્મ છે એ બાંધીને આવ્યા છે, જેટલું આયુષ્ય છે એટલું ભોગવવાના જ છે. પોઈન્ટ નંબર થ્રી, જીવ પોતપોતાના પૂર્વના પુણ્યને પાપ બી લઈને આવ્યા છે, એટલે દવા ખાઈશ તો મારી આકુળતા ઓછી થશે અને શરીર સારું રહેશે, તો એવું થવાનું એ પૂર્વના પુણ્યને આધીન છે, એ દવાને આધીન નથી. પોઈન્ટ નંબર ફોર, કોઈ એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, તો આ દવા આવીને મારા શરીરનું ભલું કરશે એ વસ્તુ જ ખોટી નથી. જ્યારે જૈન ધર્મની પહેલાં આવી શ્રદ્ધા બેસે તો અંદરથી એવો દ્રઢ નિશ્ચય આવે કે આ દવા મને કંઈ સાજી કરતી નથી અને ન મારું કંઈ બુરું કરે છે, તો જે વસ્તુ નથી ખાવા લાયક એ નથી ખાવા લાયક, ખતમ, ફિનિશ. હવે એ રોગ માટે એ જ દવા છે તો કાંઈ નહીં, નહીં ખાવું. આત્મા તો અનાદિ અનંત છે ને, જે કપડું ઘસાઈ ગયું તો ઘસાઈ ગયું, તો ફેંકી દેવાનું, બીજું કપડું પહેરવાનું. ખ્યાલ આવે? આત્મા તો અનાદિ અનંત છે, જ્યાં પર્યાય દ્રષ્ટિ થાય છે તો આપણે એને ટકાવી રાખવાની કોશિશ કરીએ છીએ. અમારે ગઈકાલે દાદરમાં ક્લાસ હતો નિયમ સાજી ઉપર, ત્યાં અમારે એક ચર્ચા થઈ કે જીવનું કલ્યાણ થાય છે દ્રવ્ય દ્રષ્ટિથી, એટલે કે હું આત્મા છું અને આત્મા અનાદિ અનંત છે એને જોવાથી. હવે આપણી નજર ક્યાં છે? આપણી નજર છે કે આ મનુષ્ય અવસ્થા કેવી રીતના મારી સ્વસ્થ રહે. ખ્યાલ આવે છે? આ શરીર કેવી રીતના સારું રહે, મારા પરિણામ કેવી રીતના સારા રહે, મને હમણાં આ બુદ્ધિ કેવી રીતના સારી રહે, મારું જ્ઞાન કેવી રીતના સારું ચાલે, પુણ્ય ભાવ કેવી રીતના થાય, પાપ ભાવ કેવી રીતના ન થાય, આ જેટલી બી વસ્તુ હું બોલ્યો બધું પર્યાય છે, બધું પર્યાય દ્રષ્ટિ છે. જો એ પર્યાયને ટકાવી રાખવાની કોશિશ કરશું તો એ તો ટકવાની નથી, એ તો બદલાવાની છે. અને એ બદલાશે એટલે ત્યાં જીવની જે ઈચ્છા છે ને એ પૂરી થશે નહીં અને ત્યાં એને દુઃખ જ દુઃખ ઉત્પન્ન થવા. અને જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરીએ કે આત્મા તો અનાદિ અનંત છે, ન એને પહેલા કઈ થયું હતું, ન એને હમણાં કઈ થવાનું છે, ન કોઈ દવાથી મને સારું થશે કે એટલે ન કોઈ દવાથી આ શરીર સારું થશે કે ન કોઈ પદાર્થથી આ શરીર ખરાબ થશે, એ તો એના ઉદય અનુસાર બદલાવાનું જ છે. તો પોતાના દ્રવ્ય સ્વભાવની અંદરથી મસ્તીમાં રહીને કે જે થવાનું હશે એ થવાનું છે. બાકી આત્મા કેવો છે? આત્મા તો જાણનાર છે. માંગલજી લાલચંદભાઈનું છે ને, થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે. થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે. જ્યાં આ દ્રષ્ટિ હોય ને ત્યાં જીવનું કલ્યાણ થાય છે. અને એવા એવા પણ આપણા હમણાં વર્તમાનની વાત કરું છું, આ જૈન ધર્મમાં જ એવા એવા મહાન જીવો, મહાન તો એટલે અત્યારે આપણે વ્યવહારની અપેક્ષાથી વાત કરીએ ને, તો એવા દ્રઢ પરિણામી જીવો છે કે મોટી મોટી બીમારીઓ લઈને બેઠા છે પણ એક ઓપરેશન કરાવતા નથી. કરાવવું જ પડે તો એનેસ્થેશિયા વગર કરાવે છે. બોલો, સાંભળ્યું છે સ્પાઇન સર્જરી વિધાઉટ એનેસ્થેશિયા? છે હિંમત આપણી? અહીંયા એક સોય બી ભોગવી હોય ને તો આપણને આમ જરાક ઓલું થઈ જાય, ખ્યાલ આવે? જો એટલી આપણી જાગૃતિ હોવી જોઈએ કે આ જે એનેસ્થેશિયાથી જીવના જ્ઞાનને હીન કરવાના પરિણામ થાય છે. એનેસ્થેશિયા લેતા આપણે એવા ભાવ કરીએ છીએ કે બસ હું સૂઈ જાઉં, આવા મને દુઃખને સહન ન કરવું પડે. તો જે જીવ પોતાના જ જ્ઞાનને હીન કરવાના પરિણામ કરે છે તો નિગોદમાં જાય છે. હા, પોતાની આત્મહત્યા થઈ ને તો ખ્યાલ આવે છે કે? અરે એવા એવા આપણે શું છે, આપણે જે પરમાર્થની ઊંચી વાતો કરીએ ને એમાં આપણે જરા શું કહેવાય, જરા એમાં સેટ થઈ જાય. એવા ઘણા ગયા છે કે આપણે સાધારણ જે જૈનાચાર વિચાર કેવો હોવો જોઈએ એ આપણને હવે ભૂલાઈ ગયો છે. અરે પૂજ્ય ગુરુદેવશ્રી ક્યારે એનેસ્થેશિયા લીધું છે? એનેસ્થેશિયા જવાનું તો એ પૂજ્ય ગુરુદેવશ્રીને આમ જે છેલ્લા છેલ્લા સમય વગર ક્યારે હોસ્પિટલમાં જતા જોયા છે? પૂજ્ય ગુરુદેવશ્રીના તમે જૂના જમાનાનું જે એમના જ દીક્ષાકાળનું કે એના પછીની જે એમને પુરુષાર્થની ગાથા તો સાંભળો તમે. ગઈકાલે જ પ્રવચનમાં હતું અહીંયા કે એ દીક્ષા વખતે એમની જ્યારે સંપ્રદાયમાં દીક્ષા હતી તો જે ત્યારના 10 લક્ષણના એટલે પર્યુષણના 8 દિવસ પાડતા હોય ને, તો એ 8 દિવસમાં નિયમથી 4 ઉપવાસ કરે. અને એ કેવા? નિર્જલ ઉપવાસ. અત્યારના વર્તમાનનો ટાઈમ કેવો છે? અત્યારના સમજો એપ્રિલ આદિનો મહિનો છે. કેટલી ગરમી હોય ત્યાં સૌરાષ્ટ્રમાં, એ પણ પાછા એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને વિહાર કરીને જાય ઉઘાડા પગે, અને નિર્જળ ઉપવાસ. અને જે એના પછી જે પારણું કરે તો દિવસમાં 3-4 વાર ખાય એવું નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીનું પારણું બી દિવસમાં એકાદનું હોય, અને એ બી ઓલા પાતરા લઈને જાય, જે જાતનું મળે એ ખાય, ન મળે તો ન ખાય. અરે એમના પુરુષાર્થની ગાથા તો સાંભળો, ખ્યાલ આવે? અને હવે આપણા જીવનને જુઓ, જે આપણા જ્ઞાની ધર્માત્માઓ થઈ ગયા એમને આપણે ઉપદેશને તો સાંભળીને એ પચાવવાનો જ છે, પણ એમના જીવનનું અનુકરણ બી આપણે કરવાનું, એ બી પચાવવાની જરૂર છે. ખ્યાલ આવે છે? ચાલો, જો આપનો પ્રશ્ન છે, હું રિપીટ એટલે કરું છું કે આ કેમેરામાં કે અવાજમાં પાછું આવી જાય, તમારો નહીં તો આવે ને. તો પ્રશ્ન એ છે કે સમજો આપણે કઈ બીમારી હોય અને દવા લીધી તો ભલે થોડું પાપ કહીએ, પણ એના પછી 2 કલાક મંદિરમાં આવ્યા, ઉપદેશ આવી સાંભળ્યો તો પુણ્ય વધારે ન થયું? અને મોક્ષણ પ્રકાશકમાં કીધું છે કે અલ્પ પાપથી મહાન પુણ્ય થતું હોય તો એ કરવા યોગ્ય છે. હવે મોક્ષના પ્રકાશકમાં એ વાક્ય કયા ઉદાહરણ સાથે કીધું છે? ત્યાં તો મંદિર બનાવવા માટે કીધું છે કે મંદિર બનાવવા વખતે જે જમીનને ખોદનકામ આદિ કરે અને જે સૂક્ષ્મ જીવોનો ઘાત થાય એક રાત થી પાપ તો થાય છે, પણ સાથે ત્યાં જૈન મંદિર બનશે તો હવે વર્ષોના વર્ષો સુધી ત્યાં ધર્મ આરાધના થશે, અનેક જીવો એનાથી પોતાનું કલ્યાણ કરશે. તો એ મહાન પુણ્ય છે, એ મહાન પુણ્ય છે. એની સામે પેલા બધો જે ઘાત આદિ થયો તેનો આપણે પ્રાયશ્ચિત આદિ કરીએ છીએ, અને અલ્પ પાપની સામે એટલે બધું મહાન પુણ્યની સામે એ અલ્પ પાપ થાય છે. આપણી શ્રાવકની એવી ભૂમિકા છે. હવે આપનો પ્રશ્ન છે કે ભાઈ આપણે દવા લઈને મંદિર આદિ આવવું જોઈએ. જો એમ વિચાર કરો, દરેક જણે પોતાના પરિણામ પોતે જ સંભાળવાના છે, દરેક જીવે પોતાના પરિણામ પોતે સંભાળવાના છે. હવે એમ તો મુનિરાજનું જીવન જુઓ, અને આપણે બધા મુનિરાજને જેમ અનુકરણ કરવું જોઈએ કે મુનિરાજને શુદ્ધા આદિ લાગે છે તો પણ એ પોતાના સમતા ભાવમાં રહેવાનો પુરુષાર્થ કરે છે. હવે હું તમને બી એ જ કહું કે ભાઈ તમને ભૂખ લાગે તો તમારે ખાવું નહીં, પોતાના હાથમાં મળી રહેવું. ખ્યાલ આવે છે? તો આપણી એવી ભૂમિકા નથી. તો આપણે ઉલટા પાપ પરિણામમાં જે વિચારમાં જે રીતના સેટ હતા ને, સામાયિકમાં બેઠા હતા અને પાણી 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 કર્યા કરે. હવે બહારથી તો સામાયિકમાં બેઠા છે, નિયમ લઈ લીધો કે દીવો બંધ નહીં થાય ત્યાં સુધી હું સામાયિક તોડીશ નહીં. હવે વાઇફને એવું લાગ્યું કે ભાઈ સામાયિક કરે છે ને દીવો બંધ થઈ જશે, એના કરતા હું થોડું તેલ નાખ્યા કરું. તો વાઇફ તેલ નાખ્યા કરે અને એની સેટ સામાયિક તોડી શકે નહીં, અને પછી એમાં તરસ લાગી તો પાણી 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 એવો જ વિચાર કર્યા કરે. તો સામાયિકમાં પોતાના આત્મચિંતન તો એક બાજુ રહી ગયું, પાણીનું ચિંતન થયું તો ત્યાંથી મૃત્યુ પામીને એ પોતાના જ અલગ ગટરમાં એક જીવ ગયા, તિર્યંજમાં ગયા. બોલો, સામાયિકમાં મૃત્યુ પ્રાપ્ત કરીને તિર્યંજમાં ગયા. ખ્યાલ આવે? તો કોના પરિણામ કઈ જાતના છે એની તપાસ તો આપણે પોતે કરવાની છે. તો હવે આપણે દવા લઈને અહીંયા પુણ્યભાવ કરવા આવવું કે જો સૌથી પહેલા તો પુણ્યભાવને આપણે ઉપાધેય માની લીધા છે ને, એ જ આપણી સૌથી મોટી ભૂલ છે. પુણ્યભાવને ઉપાધેય માનીને આપણે પેલા શુદ્ધ ભાવને કોણ કરી નાખ્યો છે? ખ્યાલ આવે? એટલે પહેલા સૌથી પહેલા કરવા યોગ્ય કાર્ય તો છે કે શુદ્ધ ભાવને આપણે કરીએ. હવે કોઈક વાર બીમાર છીએ, પરિણામ બગડે છે, અને ગ્રસ્ત દશામાં છીએ એ પરિણામ બગડતા જાણીને એ પરિણામની સંભાળ કેવી રીતના કરવી એ આ કરતા હવે આપણું પોતાનું છે. હવે જો એવું લાગે કે ભાઈ દવા ખાઈને આપણે અહીંયા આવીને પરિણામ જળવાઈ રહેશે તો કરવું, પણ એના માટે કોઈ અભક્ષ્ય દવા ખાવ તો ન ચાલે. ભાઈ એના માટે પછી આપણે કન્સેશન આપવા લાગીએ કે હા હવે તો દવા ખાઈને વધારે મોટું પુણ્ય કરીએ છીએ. હવે કયું મોટું, પેલું અભક્ષને ખાવાનું પાપ મોટું કે અહીંયા આવીને જે આપણા પરિણામ ટક્યા એ મોટું, એનું જજ કોણ? ખ્યાલ આવે છે? અને એ પુણ્ય ભાવ કરીને ફાયદો શું, એનાથી ફાયદો શું? તમને થોડા સંયોગો મળશે, એના સિવાય બીજું શું? ખ્યાલ આવે? એટલે જો પરિણામની સંભાળ તો જરૂરી છે, પણ એના લીધે આપણે પ્રમાણી થઈ જઈએ કે સ્વચ્છંદ થઈ જઈએ અને સ્વચ્છંદ પ્રવૃત્તિ કરીએ તો બિલકુલ એક્સેપ્ટેબલ નથી. જો ચરણાનિયોગની એવી જ પદ્ધતિ છે કે આપણા જે અમુક નિયમો લીધા હોય છે એ નિયમોની વાડ, એની બાઉન્ડ્રી, એને બહુ સ્ટ્રીક્ટલી પાળવી જરૂરી છે. ત્યાં મોક્ષાન પ્રકાશકમાં એ પણ કીધું છે કે કોઈ મોટું નિયમ લઈએ અને પછી જો ન પાડી શકે તો એનું પાપ મહદ લાગે છે. અને આમ તમે નિયમ જ ન લ્યો તો એનું પણ પાપ લાગે છે. આપણે પ્રતિક્રમણ કરીએ ને આઠમ ચૌદસના, પેલું 16મું ચેપ્ટર આવે છે ને પ્રત્યાખ્યાન, એ 24ના પંચકાળ લેવાનું હોય, એ બધા પ્રકરણોનો શું પર્પઝ છે? એ પચકાણ શેના માટે લેવામાં આવે છે કે હવે હું નિયમપૂર્વક આ પરિણામને હું પાડીશ. જ્યાં સુધી નિયમ નથી ત્યાં સુધી જીવને ભાવ થયા કરે તો એને દોષ લાગ્યા કરે છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આપણે પ્રમાદમાં રહેવું એ યોગ્ય નથી, પણ આપણી પરિણામની આપણે સાવચેતી રાખવી જોઈએ. ચલો આપણે થોડું આગળ વાંચીએ. જો અર્થ ગુણો મેં દોષ, ગુણો મેં દ્વેષ, और दोषों में अनुराग रूप बुद्धि निश्चय से पाप को उत्पन्न करती है. कोई ना सारा गुण हो द्वेष भाव राखो, ईर्ष्या भाव राखो, अथवा तो कोई ना खराब भाव हो तो एने बढ़ा चढ़ा कहवू कि जेना कोई निंदा थे તો એવા પરિણામોથી પાપ ભાવ ઉત્પન્ન થાય છે. ઓર ઇસસે વિપરીત અર્થાત ગુણો મે અનુરાગ ઓર દોષો મે દ્વેષ રૂપ બુદ્ધિ પુણ્ય કો ઉત્પન્ન કરતી હૈ. કોઈ બીજાના સારા ગુણ હોય એમાં આપણને પણ અંદરથી ખુશી થવી કે હા જો આ સરસ છે. આ ગુણો અને દોષો આપણે ધાર્મિક કોન્ટેક્સ્ટમાં લેવા, જેવી રીતના ગુણ એટલે કોઈ છોકરો બહુ સંસ્કારી છે તો એ તો લૌકિક કોન્ટેક્સ્ટમાં સંસ્કારી છે ને અહીંયા કંઈ લાગે વળગે નહીં. જેવી રીતના આપણે પાઠશાળામાં સમજો 50 છોકરા આવે છે બરાબર, આ છોકરી આવી પાઠશાળાથી, આ પાઠશાળા નહીં સર, તો એવી રીતના સમજો પાઠશાળામાં 50 છોકરા આપણે બેસે છે તો આપણને અંદરથી ખુશી થાય અરે વાહ સરસ 50 છોકરાઓ ભણે છે. તો આ જ અંદરથી ખુશી થઈ ને બસ એ જ પુણ્ય છે. સમજાયું ને? કેમ કે કોઈના સારા ગુણો જોઈને એમાં આપણને અનુરાગ થવો કે હા આ બાળક સંસ્કાર મેળવે છે ધર્મના, આ સારી વસ્તુ છે, અને એમાં આપણને અનુરાગ થઈને અનુમોદના થવી, બસ એ જ પુણ્ય છે. એક વખત કોઈ પંડિતજીએ કહ્યું કે આપણે જૈન ધર્મમાં પુણ્ય પાપ કેવા છે ખબર છે? કે જાણે ઘરમાં બેઠા જ ફ્રી ફોકટના તમે પુણ્ય પાપ કમાઈ શકો. પૈસા કમાવા તો બહાર જવું પડે, પુણ્ય પાપ કમાવા માટે ક્યાંય ન જવું પડે. એક ઓલી સ્ટોરી આવે છે, શું નામ નામ ભૂલી ગયો છું પેલા ભાઈનું, એક કસાઈ હતો, તમે સાંભળી હશે સ્ટોરી. એક કસાઈ હતો તો રોજ બધા પ્રાણીઓને મારી મારીને એ અનેક પાપ કરતો. હવે એક વખત એને કોઈ અપરાધ ના કારણે એને જેલમાં નાખી દીધો. હવે જેલમાં નાખી દીધો તો ત્યાં પ્રાણીઓનો વધ કેવી રીતના કરે? તો હવે એને પાપ નહીં બંધાય ને, પણ એને ત્યાં જઈને ભાવ એવા આવ્યા કે ભાઈ આમાં મજા નથી આવતી, એટલે શું કરે કે ત્યાં માટી હોય ને એ માટીના પ્રાણીઓ બનાવે અને પછી એને આમ તોડીને એને કાપીને ખુશીમાં હવે એને પુણ્ય બંધાય છે કે પાપ? પાપ ભાવ બોલો, કઈ કર્યા વગર એને પાપ ભાવ બંધાય. આપણે પૂજ્ય ગુરુદેવજીના પ્રવચનમાં એક તો ફેમસ એક્ઝામ્પલ આવે તંદુર મચ્છું, સાંભળ્યું છે? સ્વયંભૂ રમણ સમુદ્રમાં મહામચ્છું હોય છે, 1000 યોજન લાંબા મહામચ્છ. તો એના કાનમાં એક નાનકડી માછલી હોય છે, એનું નામ છે તંદુર મચ્છ. તંદુર એટલે ચોખા, ચોખાના આકાર જેવી, ચોખા જેવી નાનકડી માછલી એના કાનમાં હોય છે. હવે જે મહામચ્છ હોય એ સૂતું હોય કે કાંઈ હોય એનું મોઢું ખુલે અને ઘણી માછલીઓ અંદર આવી જાય તો તંદુર મચ્છ શું વિચાર કરે છે કે મહામચ્છ કેવો મૂરખ છે, હું હોત તો બધી માછલીઓ અંદર આવીને આ મોઢું બંધ કરી નાખત અને એને જવા જ ન દે બહાર, બધાને ખાઈ જાય બોલો. અને આ તંદુર મચ્છ નિયમની સાતમી નરકે જાય છે, ખ્યાલ આવે છે ને? એટલે હવે એને કેટલી હિંસા કરી એ જીવે, એ જીવે પોતે તો એકે હિંસા નથી કરી, પણ કોઈ જીવનું ભલું જાણીને એમાં દ્વેષ કરવો અથવા કોઈ જીવનું બુરું જાણીને એમાં અનુરાગ કરવો, એનાથી જીવને પાપ ભાવ બંધાય, એનાથી જીવને પાપ ભાવ બંધાય. ખ્યાલ આવે છે? જો ઉદાહરણો તો અનેક છે. સમજો આપણે જૂના ઇતિહાસ લઈએ, આપણે જૈન ધર્મનો ઇતિહાસ, તો જૈન ધર્મમાં આપણે ઇતિહાસમાં જૈન ધર્મની ઘણી હાનિ થઈ છે. તમે સાંભળ્યું જ હશે જૂના જમાનામાં આદિ શંકરાચાર્ય અને બધા કાળમાં આપણે જે જિનાગમો હતા ને શાસ્ત્ર, એ શાસ્ત્રની હોળીની જેમ બાળ્યા છે, એટલા બધા શાસ્ત્રોનો ઢગલો કરીને બાળ્યા છે કે 6 મહિના સુધી આગ જલતી રહી વિધાઉટ એની ફ્યુલ, ખાલી શાસ્ત્રના પાનાથી જ અગ્નિ બળી છે. ખ્યાલ આવે ને? હવે આવા આવા કાર્ય પણ થયા છે. બીજું આપણે એક સ્ટોરીમાં સાંભળી છે ને કે નામ ભૂલાઈ જવાય છે, પણ એક પીઠ નામનો રાજા હતો, એણે 500 મુનિરાજને ઘાણીમાં પીલાવી દીધો. ત્યારે તો મોટી મોટી તેલની ઘાણીઓ હતી, એટલે એમાં તલ ને બધું નાખીને અને એમાં પેલું બેલ હોય, એ બેલ અંદર ઓલાને ફરાવે ગોળ ગોળ અને એમાં ઓલા તલ પીલાય અને તેલ નીકળે, એને ઘાણી કહેવાય. તો દ્વેષવશ બધા મુનિરાજને અંદર નાખીને એમને પીલી નાખ્યા. હવે આવા જે કાર્ય થયા અને સમજો બીજી બાજુ વિષ્ણુ કુમાર મુનિરાજ છે, એમણે અકંપન આદિ આચાર્યની રક્ષા કરી. તો આમાં મુનિરાજોની રક્ષા થઈ, આમાં મુનિરાજો પર ઉપસર્ગ આવ્યો. હવે આ સ્ટોરી સાંભળીને આપણને શું ફિલિંગ આવે છે? આપણને શું ફિલિંગ આવે? એ બધા ઘાણીમાં પીલાયા તો આપણને બી એમ, આપણને બી ન ગમે ને, આપણને એમ થાય કે ધિક્કાર છે એવા રાજાને, આપણને એવું ફિલિંગ આવે છે કે? તો બસ આ ફિલિંગ જ પુણ્યમાં આવશે. કેમ કે કોઈનું ગુરુ જે ખરાબ વસ્તુ છે એમાં દ્વેષ ભાવ કરીને પણ જીવને પુણ્ય બંધાય છે. બોલો, દ્વેષથી જીવને પુણ્ય બંધાય છે. એ કરુણાવશ, પણ એ ઓલા રાજા પ્રત્યે તો આપણને દ્વેષ થયો ને. જેવી રીતના બીજું ઉદાહરણ લઈએ, આમાં જ છે ઉદાહરણ કે એક વાઘ હતો અને એક પિગ હતો, ડુક્કર. તો એક બાજુ મુનિરાજ ધ્યાન કરતા, વાઘ છે કે સિંહ છે? સિંહ છે. સિંહ એક બાજુ શુકર છે ને એક બાજુ સિંહ છે. હવે મુનિરાજ ધ્યાન કરતા હતા તો સિંહ એને ખાવા માટે આવ્યો, અને ત્યાં ઓલા શુકરને મુનિરાજને બચાવવાના ભાવ થયા. તો સિંહ અને એ શુકર વચ્ચે લડાઈ થઈ અને એમાં બેઉનું મૃત્યુ થયું. હવે મને કોને પુણ્ય ભાવ બંધાય અને કોને પાપ ભાવ બંધાય? હવે બેની લડાઈ થઈ તો લડાઈ કઈ પ્રેમથી તો નહીં થઈ હોય, એને ક્રોધ જ આવ્યો હશે ને એકબીજા ઉપર, દ્વેષ ભાવ તો થયા હશે કે નહીં એકબીજા ઉપર? તો ત્યાં એ જે સિંહ છે એ પાંચમી નરકે ગયો અને શુકર છે એ પાંચમા સ્વર્ગમાં દેવ થયો. ખ્યાલ આવે ને પુણ્ય પાપના ફળ કેવી રીતના બદલાય? એ ચાર પ્રકારની હિંસા કહેવાય. બીજું ઉદાહરણ, આરંભી હિંસા, ઉદ્યોગી હિંસા, સંકલ્પી હિંસા અને વિરોધી હિંસા. એમાં એક વિરોધી હિંસા છે. સમજો જૈન ધર્મ ઉપર કઈ આવી રીતના આક્રમણ આવી જાય. સમજો આ પાર્લામેન્ટરી ઉપર બધા કોઈ રાયટ્સ થઈ જાય અને કોઈ અહીંયા લાકડીઓ આદિ લઈને આવી જાય મંદિર તોડવા માટે આપણે, અને એ મંદિર તોડવા આવે તો આપણે શું આવી રીતના વિતરાગી થઈને બેસી જશું? તો આપણે શું કરશું? આપણે મંદિરને બચાવવા માટે આપણે પણ ત્યાં ઉભા રહેશું કે નહીં? સામે લાકડીઓ લઈને આપણે બી તો ઉભા રહેશું કે નહીં? હવે આ સમજો બે ગ્રુપ વચ્ચે કઈ થોડી લડાઈ થાય તો લડાઈ કેવી રીતના થાય? પ્રેમથી થાય કે ગુસ્સાથી થાય કે કેવી રીતના? ગુસ્સાથી થાય. તો આજે આપણને જૈન ધર્મ પર થતા ઉત્સર્ગને બચાવવાનો ભાવ આવ્યો, એ ભાવ પુણ્ય ભાવ છે કે પાપ ભાવ છે? આ પુણ્ય ભાવ. બોલો, ક્રોધ કરીને પણ જીવને પુણ્ય બંધાય છે. કેમ કે પાછળ અભિપ્રાય શું છે એ વધારે મહત્વ. ખ્યાલ આવે છે? અહીંયા જીવને પુણ્ય પાપ ભાવ અભિપ્રાયના દોષથી લાગે છે. આટલો ખ્યાલ આવે છે? જો થોડું વાંચ્યા ભાવાર્થ આપણે બધું વાંચ્યું. इससे विपरीत अर्थात गुणों में अनुराग, दोषों में द्वेष रूप बुद्धि पुण्य को उत्पन्न करती है. इन दोनों से रहित बुद्धि पुण्य और पाप रूप कर्मों से मुक्त करती है. जो कोई ने बचावा एटले कोई ना दोष ने जोईने आपने खुशी थवी ए तो पाप भाव छे, अने कोई ना दोष ने जोईने आपने पण द्वेष भाव थवो ते पुण्य भाव छे. अने ओला उदाहरण में मुनिराज केवा रह्या? મુનિરાજ તો પોતાના આત્મામાં નિર્લેપ તરીકે ધ્યાનમાં મગ્ન હતા. એટલે કોઈના દોષ જોઈને ના આપણને રાગ ભાવ થવો કે ના દ્વેષ ભાવ થવો, નિર્વિકલ્પ સ્વરૂપમાં લીનતા એ જ મુક્તિનું કારણ છે. ખ્યાલ આવે છે? જો ભાવાર્થ, ઉપયોગ કો બુદ્ધિ કહેતે હૈ. આજે અમે બુદ્ધિની વાત કરી ને કે દ્વેષ બુદ્ધિ રાગ બુદ્ધિ ઉપર અર્થમાં અથવા ગાથામાં, તો ત્યાં ઉપયોગ ને લેવું. ઉપયોગ ત્રણ પ્રકારના છે, શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ. જો ઉપયોગ કો બુદ્ધિ કહેતે હૈ, યહ ઉપયોગ તીન પ્રકાર કા હોતા હૈ, અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ ઔર શુદ્ધ ઉપયોગ. જિસસે આત્મા કા ભલા હો ઉસે ગુણ કહેતે હૈ, ઔર જિસસે આત્મા કા બુરા હો ઉસે દોષ કહેતે હૈ. આજે ઉપર દોષ અને ગુણ જે કીધા કે ભાઈ ગુણોમાં અનુરાગ કરવો, દોષોમાં દ્વેષ કરવો, એ કઈ સાધારણ ઓલામાં એમ વાત નથી કે ભાઈ હા આ છોકરાના ગુણ સારા, એમ ને. ધાર્મિક કોન્ટેક્સ્ટમાં, ધાર્મિક કોન્ટેક્સ્ટમાં જ્યાં જૈન ધર્મનું કે આત્માનું ભલું થતું હોય એવા ગુણોને જાણીને ત્યાં અનુરાગ કરવો તો એનાથી પુણ્ય બંધાય છે. ખ્યાલ આવે? અને જેવી રીતના ઘણા ઉદાહરણ આવે ને કે મુનિરાજ ધ્યાન કરતા હતા, ઉપરથી કોઈ વિદ્યાર્થી જતો હતો, એનું વિમાન અટકી ગયું તો એને મુનિરાજ ઉપર ક્રોધ આવ્યો, હવે એને જે ક્રોધ આવ્યો કઈ જાતનો છે ક્રોધ? પુણ્ય વાળો કે પાપ વાળો? પાપ વાળો ક્રોધ છે, કેમ કે ત્યાં ધર્મની વૃદ્ધિ થતા જોઈને પણ એને દ્વેષ આવે છે. ખ્યાલ આવ્યો કે એને દ્વેષ આવે છે. હવે જેવી રીતના વિષ્ણુકુમાર મુનિરાજને પેલા બલિ આદિ ચાર મંત્રીઓ હતા ને એના પર ક્રોધ આવ્યો હશે કે નહીં આવ્યો? અરે આવ્યો હશે તો જ તો એમણે આખું એમણે ઓલું બોનાનું રૂપ લીધું ને એ કર્યું ને. તો જો એ ક્રોધ ભાવ આવવામાં દોષ નથી, કેમ કે પુણ્યનો ભાવ છે. ત્યાં ધર્મની વિરાધના જોઈને એમને એ જાતના ભાવ થયા, કેમ કે એમણે ત્યાં સુધી તો મુનિ દીક્ષાનો ત્યાગ કર્યો ને, તો હવે અશુભ ભાવ બી આવી શકે છે. તો એમને એ જાતની જે ધર્મની વિરાધના જોઈને એવા ભાવ થયા તો એ પુણ્ય ભાવ છે. ખ્યાલ આવે ને? અજબ ગજબનું છે પુણ્ય પાપનો ખેલ. આપણે શું માનીએ? આપણે પુણ્ય પાપને ક્રિયાથી માનીએ છીએ. જો અંકલ તમે જે પોઈન્ટ કર્યો ને કે દવા લઈને આપણે મંદિરમાં આવ્યા, સમજો એક ઉદાહરણ લઉં છું, આપણું રોજનું ઉદાહરણ છે એટલે આપણને સમજાય. સમજો મંદિરમાં ભક્તિનો કાર્યક્રમ છે, બરાબર? હવે ભક્તિના કાર્યક્રમમાં આપણને ચામક લેવાના કે તો બે જાતના જીવો હોય. એક જાતના જીવોને તો શું કે ભાઈ કીધું આવો આવો ઉભા થાવ ઉભા થાવ, એટલે હવે ઉભા થવાનું છે, બધા જોયે છે, નહીં લઉં તો ખરાબ લાગશે, અથવા એક કમ્પલ્શનથી, અથવા એક સમજો ને કે એક સોશિયલ એક જાતનું કમિટમેન્ટ કહો કે એક જાતની બસ કે હા હવે એક દેખાવ દેખાવ માટે. ખ્યાલ આવ્યો કે આંગલે ઉભા થાય ચામર કરે બેસી જાય, હવે આનાથી પુણ્ય બંધાય કે પાપ? આ દેખાદેખીનો ભાવ છે ને, આ પુણ્ય ભાવ નથી, આ પાપ ભાવ છે. ખ્યાલ આવે ને? અને કોઈને ખરેખર જિનેન્દ્ર ભગવાનના અહોભાવથી એમને ભાવ થાય છે કે લાવ હું ચામક લઉં, તો એનાથી પુણ્ય ભાવ થાય. ક્રિયા તો બે સેમ છે ને, બે જણે ચામક લીધા. મંદિરનું જગ્યા, મંદિરની પરમ પાવન જગ્યા છે. ભક્તિ શેની ચાલે છે? કે જિનેન્દ્ર ભગવાનના ગુણગાનની ભક્તિ ચાલે છે. અને તોય આપણી ક્રિયાથી આપણને પાપ બને. એ ચામર લેતા લેતા આપણને ભાવ આવે કે જો કેટલા સરસ લઉં છું ચામર, એને પાપ ભાવ બદલાય. એ ભાવ તો હતો કે જિનેન્દ્ર ભગવાનના ગુણગાનમાં આપણે અંદરથી મસ્ત થયા ને આપણને લેવાનો ભાવ થયો. એ જાતની ભગવાનના ગુણોની ધૂન લાગી એટલે આપણને ચામર લેવાનો ભાવ થયો. એની બદલે આ દેખાદેખી ખાલી લીધા હોય ને, વજુભાઈ સાહેબ હતા ને આપણા વઢવાણથી, ઘણા લોકો ઓળખતા હશે, એ હંમેશા કહેતા કે તમારે મને આગ્રહ ના કરો, મને અંદરથી ભાવ થશે ને ત્યારે હું સામેથી ઊભો થઈને ચામર લઈશ. આવી વાતો છે, જો આપણે વાંચ્યા તો શુભ અશુભ શુદ્ધ હો, જિસસે આત્મા કા ભલા હો ઉસે ગુણ કહેતે હૈ, ઓર જિસસે આત્મા કા બુરા હો ઉસે દોષ કહેતે હૈ. ધર્મરૂપ ભાવો સે આત્મા કા ભલા હોતા હૈ, ઇસલિયે ધર્મ કા પોષણ કરને વાલે ભાવ કો ગુણ કહેતે હૈ, બરાબર? ઓર અધર્મરૂપ ભાવો સે આત્મા કા બુરા હોતા હૈ, ઇસલિયે ઉસે દોષ કહેતે હૈ. હવે આગળ જો, જિસ જીવ કો તીવ્ર મોહ કે ઉદય સે ગુણ મેં દોષ હો ગુણ મેં દ્વેષ હો, એટલે જે ધર્મનું અથવા આત્માનું કલ્યાણ કરવાના જે ભાવ હતા એમાં કોઈને દ્વેષ ભાવ થાય તો એને પાપ ભાવ બદલાય છે, અને એમાં એને અનુરાગ થાય કે હા સરસ થયું તો એને પુણ્ય ભાવ બદલાય છે. જો ઉસકે ગુણો મેં દ્વેષ હો ઓર દોષો મેં અનુરાગ હો, અથવા ઇસી અભિપ્રાય છે જિસમે ગુણ હો યા જો ગુણ કા કારણ હો ઉસે દ્વેષ હો, ઓર જિસમે દોષ હો યા દોષો કા કારણ ઉસે અનુરાગ હો, ઉસ જીવ કો અશુભ ઉપયોગ પાયા જાતા હૈ ઓર ઇસસે પાપ બંધ હોતા હૈ, ઉસે પાપ બંધ હોતા હૈ. જિસ જીવ કો મંદ મોહ કે ઉદય સે, આપણે જો એક બીજું ઉદાહરણ મને જરા કામ યાદ આવ્યું, ઘણા લોકો હોય ને, હવે ગયા વર્ષે આપણે આખા ઇન્ડિયામાં 12 પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ કર્યા. કેટલા? 12 અલગ અલગ જગ્યાએ જે મંદિર બન્યા. હવે અલગ અલગ જગ્યાએ મંદિરો પ્રભાવના કરશે ને, હવે ઘણા જીવ હોય ને એને ભાવ થાય કે આટલા તો બધે ભગવાન છે, આટલા તો બધે જૈન મંદિરો છે, બધા મંદિર સૂના પડ્યા છે, કોઈ જોવા માટે નથી, કોઈ ધ્યાન રાખવા માટે નથી, તો વધારે પંચકલ્યાણક કરવાની શું જરૂર છે? કોઈને આવો ભાવ થાય? જો વાત પૂર્ણત ખોટી નથી, પણ અહીંયા ભાવના પ્રધાન વાત છે. અહીંયા ભાવના શું છે કે ભાઈ કોઈક જગ્યાએ આપણો સંઘ છે ત્યાં જૈન મંદિર નથી, એ લોકોને એવી ભાવના છે કે ત્યાં જૈન મંદિર બને તો અમારે એના રોજ દર્શન પૂજન આદિનો લાભ થાય અને અમારું કલ્યાણ. હવે એ લોકોનું કલ્યાણ થતું જોઈને આપણે એના ઉપર ઓલો લૌકિક પ્રશ્ન ઉપાડીએ કે ભાઈ આટલા મંદિરો છે કોણ ધ્યાન રાખશે. આનાથી એ ધર્મની પ્રભાવના જોઈને આપણે ઊંધો ભાવ કરીએ છીએ ને, આ પાપ ભાવ છે. ખ્યાલ આવે છે કે નહીં? અને ક્યાંય કે ધર્મની પ્રભાવના થતી જોઈને અંદરથી આપણને ઉમળકો આવો કે અરે વાહ સરસ, આટલું સરસ પંચકલ્યાણ થઈ રહ્યું છે, આપણે એમાં બીજી કોઈ રીતે પાર્ટિસિપેટ ન કરીએ તો અહીંયા બેઠા બેઠા આપણે પુણ્ય ભાવ કરીએ, એમને પુણ્ય ભાવ કરીએ. ખ્યાલ આવે છે? એટલે જો પુણ્ય અને પાપની આવી આવી વસ્તુ છે, આપણે આપણા જ ઘરમાં બેસીને ક્યાંક સારું કાર્ય થતું જાણીને એની અનુમોદના કરીએ છીએ તો એમને પુણ્ય ભાવ બની જાય છે. આપણે બહારમાં કહીએ ને પોઝિટિવ થિંકિંગ એન્ડ નેગેટિવ થિંકિંગ, આપણે શું રાખવું જોઈએ? પોઝિટિવ થોટ્સ રાખવા જોઈએ અને નેગેટિવ થોટ્સ આપણે કાઢી નાખવા જોઈએ. તો આ ધાર્મિક ક્ષેત્રમાં પોઝિટિવ થોટ્સ રાખો ને પુણ્ય ભાવ એમને બની જાય છે. ખ્યાલ આવે ને? જો હાલો, જિસ જીવ કો મોહ મંદ મોહ કે ઉદય છે, જો મંદ મોહ એટલે મંદ કષાય છે, એના કષાય ભાવ તીવ્ર નથી, તો ઉસે ગુણો મેં અનુરાગ હો ઓર દોષો મેં દ્વેષ હો અથવા ઇસી અભિપ્રાય સે જિસમે ગુણ હો અથવા ગુણ કા કારણ હો ઉસમે અનુરાગ હો ઓર દોષ ઓર દોષ કા કારણ ઉસમે દ્વેષ હો ઉસ જીવ કો શુભોપયોગ પાયા જાતા હૈ ઓર ઉસે પુણ્યબંધ હોતા. તો અહીંયા એમ કહે છે કે દ્વેષ બુદ્ધિથી પુણ્યબંધ કેવી રીતના થાય? જૂના જમાનામાં પણ જે બે રાજાઓ હોય તો બે રાજાઓ લડતા હોય, જેવી રીતના મહાભારત, એક બાજુ કે આપણે ધર્મની લડાઈ છે, ધર્મની લડાઈ અમે કરી રહ્યા છે અને એ બધા જીવો સમજો કોઈ બી જીવ ત્યાં લડાઈમાં જ એનું મૃત્યુ થઈ જાય તો હવે કઈ દિશામાં જશે? ઉપર સ્વર્ગમાં જશે કે નરકમાં જશે કે ક્યાં જશે? ના, ઇટ ડિપેન્ડ કે કયા ભાવથી લડાઈ કરતો હતો. ખ્યાલ આવે છે? કયા ભાવથી, જેવી રીતના હવે સમજો ત્રિખંડી હોય, નારાયણ પ્રતિનારાયણ આદિના જીવો હોય અને લડાઈમાં ચક્રથી એનું મૃત્યુ થાય તો એ કયા ભાવથી લડાઈ કરતો હતો? કે પહેલા તો એને એ ત્રણ ખંડને ભોગવવાના ભાવ હતા અને હવે બીજો કોઈ આવ્યો તો એના પ્રત્યે દ્વેષ ભાવથી લડાઈને લડીને મરે છે, એ નિયમથી નરકમાં જાય છે. અને કોઈક જીવ એ ત્યાં ધર્મની રક્ષા માટે અથવા સત્યની રક્ષા માટે લડાઈ કરતો હોય અને એનું મૃત્યુ બી થાય ને તો એ શુભ ભાવથી સ્વર્ગમાં જાય છે. ખ્યાલ આવે છે? આ પુણ્ય પાપનો ગજબ ખેલ છે. દ્વેષ બુદ્ધિથી પણ પુણ્યબંધ કેવી રીતના થાય? તો જો અપની કશાય કે પ્રયોજન સે દ્વેષ કરને પર પાપબંધ હી હોતા હૈ, પરંતુ જૈસે કોઈ વ્યક્તિ મિત્ર કે શત્રુ, કોઈ મિત્રના શત્રુ પ્રત્યે દ્વેષ કરે છે, વૈસે હી જો વ્યક્તિ ધર્મ કે વિરોધીઓ સે દ્વેષ કરતા હૈ તો ઉસકે અભિપ્રાય મેં ધર્મ કા અનુરાગી હૈ, ઇસલિયે ઉસે પુણ્યબંધ હોતા હૈ. જો આપણે જેટલી બધી વાત કરીએ છીએ ને ધર્મના કોન્ટેક્સ્ટમાં કરીએ છીએ એમાં લગાવવું. હવે કોઈ સામાજિક રાજ્ય માટે લડતું હોય કે મારે આ રાજ્ય જોઈએ છે, કોઈ રાજાને એક્સપાન્ડ કરવું હોય, હવે એમાં પુણ્ય પાપ છે, બધું પાપ જ છે. ખ્યાલ આવે ને? તો જો એના માટે ઉદાહરણ ફેમસ છે ની વાત આપણે કરી લીધી, આગળ વધીએ. લાસ્ટ પેરેગ્રાફ વાંચીને આપણે પૂરું કરીએ. શાસ્ત્રો મેં ભી પાપો ઓર પાપીઓ કી નિંદા કી જાતી હૈ, ઇસલિયે કથનચિત કિસી અપેક્ષા દ્વેષ સે ભી પુણ્યબંધ સંભવ હૈ. इस प्रकार शुभ और अशुभ दोनों उपयोग राग द्वेष सहित प्रवर्ते हैं. आपने शू कहे कि राग था एटले पुण्य, द्वेष था एटले पाप, एम जनरल कहेवानी बात है. वधारे सूक्ष्मता में जाइए तो राग ने द्वेष बेव थी पुण्य बंधाय छे अने राग ने द्वेष बेव थी पाप थाय छे. ख्याल आवे छे? जेवी रीतना कोई कुधर्मी प्रत्ये राग करे तो एने पाप भाव बन जाय छे. ख्याल आवे? इसलिए इन्हें अशुभोपयोग कहते हैं और मोह के अभाव से जिस जीव को ये दोनों प्रकार के राग द्वेष नहीं पाएगा, अब जे जीव ने पोताना शुद्धात्मा में जारे लीन थया हो त्यारे कोई जातनो मोह भाव भी नहीं ने राग द्वेष भी उत्पन्न नहीं करता, तो ये जो शुद्ध उपयोग में छे ये शुद्ध उपयोग में ये जीव ने राग द्वेष भी नहीं करता, पुण्य पाप भी नहीं करता। उसे शुद्ध उपयोग होता है उससे पुण्य कर्म और पाप कर्म का नाश ही होता है, नवीन बंध नहीं होता, पूर्व बंध की निर्जरा होती। जो केटलो इंटरेस्टिंग छे, पुण्य नो कोठो एना कर्मनी प्रकृतिओना निषय के जुदा अने पाप नो कोठो एना कर्मनी प्रकृतिओना निषय के जुदा। पुण्य भाव करे तो ये कर्म बंद थाय छे अने पाप भाव करे तो ये कर्म बंद थाय छे अने कर्म बंद थता जीव चार गति में रखड़े छे। एटले पुण्य करे के पाप करे जीव तो चार गति में ज रखड़े छे अने ए पुण्य पाप थी रोकावानो उपाय छे કે જ્યારે જીવ પોતાના આત્મામાં લીન થાય એ શુદ્ધ ઉપયોગમાં હોય ત્યારે જ જૂના કર્મ ખરી નીકળી જાય છે, તો હવે બેઉના કોઠા ખાલી થાય છે અને જીવ કર્મથી રહિત થઈને મોક્ષ દશાને પ્રાપ્ત કરી શકે છે। એટલે જીવને સુખી થવા માટેનો એકમાત્ર ઉપાય હોય તો બસ પોતાના આત્મામાં લીન થઈ જાય અને એ જ શુદ્ધ ઉપયોગરૂપ દશા છે એ જ ખરેખર એકમાત્ર કરવા યોગ્ય વસ્તુ છે। બાકી ખરેખર પુણ્ય ભી કરવા યોગ્ય નથી, પાપ ભી કરવા યોગ્ય નથી। ખ્યાલ આવે? જો એક આપણે વાત કરી, આ મેં પહેલા જ કહ્યું, આ ચરણાનિયમની અપેક્ષાએ રચાયેલો ગ્રંથ છે। કર્ણાનિયમની કર્મની સૂક્ષ્મ અપેક્ષાએ જુઓ તો દરેક સમયે પુણ્ય અને પાપ બેઉ બંધાય છે, ખાલી પુણ્ય કે ખાલી પાપ નથી બંધાય। તો કેટલા અંશે પુણ્ય છે ને કેટલા અંશે પાપ છે એ આપણા પરિણામોના તારતમ્ય અનુસાર છે। જેવી રીતના સમજો, ધર્મની રક્ષા માટે મેં લડાઈ ભી કરી તો એ ધર્મની રક્ષાના ભાવથી પુણ્ય બંધાય છે, પણ ત્યાં જેટલા કષાય ભાવ છે એનાથી પાપ ભી બંધાય। એ સૂક્ષ્મ વાત થઈ ગઈ। હવે એના જેટલા નિષેકો કેવી રીતના થાય છે એમાં પણ પછી ઉત્કર્ષ ઉત્કર્ષ આખું સંક્રમી જાય, પુણ્ય પ્રકૃતિ આખી પાપરૂપ થઈ જાય, પાપ આખી પુણ્યરૂપ થઈ જાય, એ બધા ઘણા સૂક્ષ્મ પરિણામો બધા ચાલ્યા જ કરતા હોય છે આપણા પરિણામો। પણ અહીંયા મુખ્ય વાત એ છે કે પુણ્ય પાપના ઝમેલામાં અટક્યા વગર બસ એક પોતાના આત્માને જાણીને એમાં લીન થઈ જતા જ જીવ સુખ પ્રાપ્ત કરી શકે છે। એવી રીતના આપણે પણ એ સુખી થવાનો પ્રયાસ કરવો જોઈએ। જીવાણી સુખી ગયો હે જીવાણી ભારતી તો નિજ પો દિનને જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન જા વાણી કે જ્ઞાન તે સૂજે લો પારો સદા। આપણે 5 મિનિટમાં